नमो अरहंताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो उवज्जायाणं नमो लोये सवसाहु। सामान्य ज्ञान थी पण पार एवं जे त्रणेय काल मां टकी रहेतु एवं ज्ञान ए ज्ञान नु अखंडपणु अभेदपणु एकपणु ए जे नित्यपणु ज्ञान मात्र कहताज जाणवारू पर्याय ज्ञाननी जे जाणवारू पर्याय कया कया ज्ञेने जाने छे जोर एना पर नथी अने जाणवारू मात्र जे परिणमन चाली रह्यु छे जोर एना उपर पण नथी एटले के ज्ञाननी विशेष पर्याय मां पण કે જ્ઞાનની સામાન્ય જાણવારૂપ પરિણમન થતી એવી જાણવારૂપ પર્યાયમાં પણ જ્ઞાનીને એકત્વ નથી। આનો ઊંડો ભાવ એ છે કે ક્રોધ માન માયા ને લોભ આ ચાર કષાય છે અને જ્ઞાનની પહેલા સમયની જ્ઞાનની જાણવારૂપ પર્યાયે જ્યારે ક્રોધના ભાવને જાણ્યો જ્ઞાનની જાણવારૂપ બીજા સમયની પર્યાયે માનના ભાવને જાણ્યો જ્ઞાનની ત્રીજા સમયની પર્યાયે માયાના ભાવને જાણ્યો જ્ઞાનની ચોથા સમયની પર્યાયે લોભના ભાવને જાણ્યો। તો આ જ્ઞાનની પર્યાયો ક્રોધમાન માયા લોભને જાણવા વાળી જ્ઞાનની પર્યાયો કેવી આ જ્ઞાનની પર્યાયોને ક્રોધમાન માયા લોભને જાણવા વાળી પર્યાય કેવી એ તો એનું વિશેષ સ્વરૂપ થયું। પણ જ્યારે આ ચારમાં એ જે ક્રોધમાન માયા લોભમાં એ ભેદો ઉપર નજર ન કરીને જાણવા રૂપે પરિણમતી જાણવા રૂપે પરિણમતી એ રીતે ચારે ચાર પર્યાયમાં જાણવા રૂપ માત્ર એવું જ પરિણમન થાય એ જે પરિણમન થાય છે એનું સામાન્ય જ્ઞાનનું પરિણમન છે જેના ઉપર કોઈ જ્ઞેયોનું નામ નથી લખેલું। અને હું ભગવાન આત્મા એ આ ક્રોધને જાણવા વાળા જ્ઞાન વાળો નથી અને જાણવા રૂપે પરિણમતી એવી જે જ્ઞાનની જાણવા રૂપ જે અવસ્થા છે એ પણ હું નથી। એટલે કે વિશેષ જ્ઞાન મારું સ્વરૂપ નથી તો સામાન્ય જ્ઞાન પર્યાય પણ મારું સ્વરૂપ નથી। વિશેષ જ્ઞાન પર્યાય જે છે આમાં દ્રષ્ટિમાં લેવાની મુખ્યતાથી આ કથન કર્યું છે। એટલે જ્ઞાનની જે વિશેષ પર્યાય છે એ વિશેષ પર્યાય અને જ્ઞાનની સામાન્ય પર્યાય એ સામાન્ય પર્યાય અને વિશેષ પર્યાય બંને પર્યાય ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માનું સ્વરૂપ એટલે કે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા જે દ્રષ્ટિનો વિષય છે એ દ્રષ્ટિના વિષયમાં આ બે પર્યાયો નથી કારણ કે પર્યાય દ્રષ્ટિના વિષયમાં નથી અને હું ભગવાન આત્મા જેમ એ વિશેષ પર્યાય નથી એમાં સામાન્ય પર્યાય પણ નથી। કે સમયે સમયે એ જાણવારૂપ પરિણમન જાણવારૂપ પરિણમન જાણવારૂપ પરિણમન આ તો ખાલી એક વાર એમ કહ્યું ને કે જાણવારૂપ પરિણમન એટલી વારમાં તો જ્ઞાનની પર્યાયમાં અસંખ્ય વખત એટલી વખતમાં તો સમય નીકળી ગયો જાણવા 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 જાણવારૂપ પરિણમન એનું એટલું નિરંતર એવી ગતિથી જાણવારૂપ કાર્ય થઈ રહ્યું છે અને એક જ કે છે કે જે કઈ પણ થાય છે તો એમાં એક એક કે એક આ નોટબુક છે અને નોટબુક લખેલી છે ને એક નોટબુક કોરી છે તો કોરી નોટબુક જે છે એ કાગળ અને લખેલી નોટબુક નું કાગળ કાગળમાં કેવી રીતે ભેદ પડ્યો કે જે કાગળ ઉપર કઈક લખાણ છે એ લખેલી અને જેના પર લખાણ નથી એ કોરી તો એવી રીતે જ્ઞાનની જે પર્યાય ઉપર જ્ઞેયનું નામ લખેલું હોય તો એ વિશેષ જ્ઞાન પર્યાય અને કોઈ જ્ઞેયનું નામ ન લખેલું માત્ર જાણવારૂપ 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 એ કોરી અને ખાસ વાત એ છે કે લખેલું પાનું હોય કે કોરું પાનું હોય એ આ જે લખેલું પાનું આ એક લખેલું પાનું આવી રીતે લખેલું પાનું અને એવી રીતે તે બીજી નોટબુકમાં કોરું 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 એ કોરું પાનું જે છે ને એ નોટબુક નથી એમાં તો ઘણા બધા પાનાનો સમુદાય આખો ભેગો છે ને અને અભેદ છે એ આખું એવી રીતે એક સમયની જે પર્યાય છે એ પર્યાય એ દ્રવ્ય નથી આવી જે જાણવા 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 રૂપ પર્યાય એ બધામાં બધી પર્યાયોને ભેગી કરતા આખું દ્રવ્ય તૈયાર થાય એમ નહીં એમ એનો અર્થ નથી એ બધી પર્યાયોમાં વ્યાપેલું ચૈતન્યનું નિત્યપણું એ દ્રવ્યનું અંશ એ દ્રવ્યનું સ્વરૂપ થયું આ જોર છે એના ઉપર અને આનો ભાવથી જયારે સમજાય ને તો તે કે હે ચૈતન્ય ભગવાન હવે આ જે પરિપૂર્ણતા જે છે એ પરિપૂર્ણતાને છોડીને હવે તને આ પરિપૂર્ણતામાં એવી કયું અધૂરાપણું લાગ્યું કે પર પાસે હાથ ફેલાવવો પડ્યો આ જાગૃતિ વખતે ભોજન કરતી વખતે જયારે ભોજનના ભાવ ઉઠે ત્યારે તો યાદ આવે અરે ભગવાન આ ચૈતન્યની પરિપૂર્ણતામાં એવું કયું ખાલીપણું લાગ્યું કે હજી અહીંયા અહીંયા વિકલ્પો જાય છે એ તરત જ સ્વભાવનું જોર બન્યું રહે ત્યાં એટલા માટે સ્વભાવની જાગૃતિ જ્ઞાનનું જે જાણવારૂપ પરિણમન થાય છે એ જાણવારૂપ પરિણમન આકાશના પ્રદેશોના ભેદ નિયમમાં વાત નથી આ એક હું ભગવાન આત્મા શરીરના કયા કયા પરમાણુમાં વ્યાપેલો એના ઉપર એ જોર નથી અને આકાશના કયા કયા પ્રદેશ ઉપર પણ વ્યાપેલો એના ઉપર પણ જોર નથી શરીરમાં ક્યાં ક્યાં છે એના ઉપર જોર નથી કે આ મનુષ્યના શરીરમાં છે અને આ અત્યારે આ ભારત દેશના ક્ષેત્રમાં છે એને પરમાણુ સાથે પણ નહીં અને પ્રદેશ સાથે પણ નહીં એવું જે એનું ટકી રહેનારું ચૈતન્યપણું એક રૂપ એનું એક રૂપ રહેવાનું એનો જે પલટાવ જે છે પલટાવ જેમ એનું એ સ્વરૂપ એ થયું કે જ્યારે એમાં જે એની નિત્યતા સમજવાની છે આ સૂક્ષ્મ કે અહીંયા તમે 100 રૂપિયા એક વ્યક્તિને આપ્યા 100 રૂપિયા બીજી વ્યક્તિને આપ્યા 100 રૂપિયા ત્રીજી વ્યક્તિને આપ્યા 100 રૂપિયા ચોથી વ્યક્તિને આપ્યા
સમજજો.
તો જેમ એ 100 રૂપિયા કોને આપ્યા ને એ દેખવું ને, તો એ થયું એવી રીતે જ્ઞાને આને જાણ્યું, આને જાણ્યું, આને જાણ્યું, વિશેષ વિશેષ જ્ઞાનની પર્યાય. આનો ભેદ સમજવાનો છે કે વિશેષથી સામાન્ય જ્ઞાન પર્યાયનું સ્વરૂપ કઈ રીતે અલગ છે, અને સામાન્ય જ્ઞાન પર્યાયમાં પણ જ્ઞાનની નિત્યતા શું છે. તો એ 100 રૂપિયા જે અહીંથી પહેલી વ્યક્તિને આપ્યા, પછી 100 રૂપિયા બીજી વ્યક્તિને આપ્યા, 100 રૂપિયા ત્રીજી વ્યક્તિને આપ્યા, 100 રૂપિયા ચોથી વ્યક્તિને આપ્યા, હવે એ વ્યક્તિને ગૌણ કરી દઈએ એક બાજુ, પણ હવે 4 વખત જે આ હાથનું આમ આપ્યા આપ્યા આપ્યા, આ જે હાથનું જે કામ છે આમ આપવાનું, એમાં તો કોઈ ભેદ પડતો નથી કે કોને આપ્યા. આ 4 વાર આમ હાથ હલ્યો હતો, અને 4 વાર જયારે એ હાથ હલ્યો હતો એ સામાન્ય, આ કોઈ ભેદ વગર. કોને આપ્યું એ જોઈએ તો ભેદ પડશે, પણ આમ 4 વાર હાથ હલ્યો હતો. પણ એ 4 વાર જયારે હાથ હલે છે ત્યારે 4 વખત હાથ હલતી વખતે પણ એક ટકીને રહ્યો છે, શું કે હાથ 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 એનો એજ હાથ એનો એજ. અને એ આમ 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 થાય છે ત્યારે હાથ બે નથી થતા, એ તો એક રૂપ છે, આ એક જ છે જે બીજો નથી. અને ત્યાં શ્રદ્ધા એટલી અંદરમાં વર્તે છે ને કે મારા હાથ 4 વાર આમ વળ્યા તો 4 નથી થયા, એ તો એક જ હાથ છે. એવી રીતે એક એક જાણવારૂપ પર્યાય જે સામાન્ય પર્યાય છે એમાં પણ એક ચૈતન્ય પણ ત્યાં અનુભવમાં આવે છે. એક ચૈતન્ય પણ અનુભવમાં આવે છે. બહુ સૂક્ષ્મ છે, અને ખરેખર તમે આ ભાવથી છે ને આને સમજો ને, બહુ સૂક્ષ્મ. અને આ રહસ્ય એવા છે, જ્યારે તમે જેમ સ્વભાવથી સ્પર્શીને જયારે અનુભવ કરો ને તો તમને આ સમજાય એવું છે. અને એટલી અલિપ્તતા સાથે તે એટલું જ ખાલી, બીજું કશું જ નથી. શાસ્ત્રમાં કશું અધૂરું નથી, બધું જ છે. પણ એક જ વસ્તુ છે કે એ શાસ્ત્રોમાં ભાવો નથી, ભાવો આત્મામાં છે ને, એટલા માટે આનો ભાવ ગ્રહણ કરી લેવો. એક જ વસ્તુ, અને એ દ્રષ્ટિ પ્રગટ થતા હવે આ 3 લોકના નાથ ભગવાન સિવાય બીજું કશું નથી. 3 લોકના નાથ ભગવાન સિવાય હવે બીજું કશું નહીં. કારણ કે એક રૂપ રહ્યો, હવે એ સંસારી હતો ને મુક્ત થયો, એવો તો બે પણું તો ત્યાં આવ્યું નહીં. એ અજ્ઞાની હતો ને કેવળી થયો, એવા બે પણ તો ત્યાં આવ્યું નહીં. રાગી હતો ને વિતરાગી થયો, એવું બે પણું તો ત્યાં આવ્યું નહીં. દુઃખી હતો ને સુખી થયો, એવું બે પણું તો આવ્યું નહીં. હવે તો ત્યાં પરમાત્મા પણું એક જ એક રૂપ એવું અનુભવમાં આવે છે. જે અનુભવ થાય છે એ એના ચૈતન્ય પણાથી થયેલો અનુભવ છે. આમાં બહુ સૂક્ષ્મ હજી રહસ્ય છે. આંખ છે એ આંખ સામેના પદાર્થને જાણે છે, દેખે છે. એમ આંખે દેખ્યું આ એક વ્યક્તિ, પછી દેખ્યું બીજી વ્યક્તિ, ત્રીજી વ્યક્તિ, ચોથી વ્યક્તિ. તો એક તો એ કામ થયું કે આંખ આ રીતે દેખવાનું કામ કરે છે. આંખે કોને દેખ્યું એ નજરમાં ન લઈએ તો આંખ દેખવાનું 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 કામ જ કરે છે, બીજું કઈ નહીં. દેખે છે દેખે છે, એનું એક્ટિવ છે આંખ, દેખવાનું કામ ચાલુ છે. અને એ દેખવાનું જે કામ ચાલુ છે એમાં પણ આંખ માત્ર આંખ, એ શરીરનું અંગ થયું. આ જે દેખવું એનું કાર્ય થયું, એ તો એનું કાર્ય થયું. પણ આંખ એ અંગ છે, દેખવું અંગ નથી, એ તો અંગનું કાર્ય છે. તો જ્ઞાન એક અંગ છે આત્માનું, અને જાણવું 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 એનું કાર્ય છે.
હવે આપણે જે દેખું દેખું એમાં હું પણ નથી કરતા, આ હું, આ મારા પણ હું આપણને ક્યાં છે? આમાં, આંખમાં. અને એકલી આંખમાં નહીં, હજી પણ આંખ વગેરે આખું શરીર જે આખું પિંડ છે બધા અંગોનું, આખું શરીર દેખતા આ દર્પણમાં દેખ્યું આ હું. અને દેખ્યું કોના વડે? આંખ વડે. એવી રીતે જ્ઞાનીને એકલા જ્ઞાનમાં એકત્વ નથી, એકત્વ છે જ્ઞાન દર્શન આદિ અનંત ગુણોના પિંડ એવા આખા દ્રવ્યમાં. પણ એવું જાણ્યું કોના વડે? એ જ્ઞાન વડે, જેમ આ આંખ વડે દેખે છે આખા શરીરના પિંડને, એમ જ્ઞાન વડે જાણે છે અનંત ગુણોના પિંડને. એ આ તો સમજવા માટે છે, આંખે દેખ્યું એ સમજવા માટે છે. એ તો ઇન્દ્રિયો છે, એ તો દેખતી નથી, આ તો સમજવા માટે છે કે આંખ જયારે દેખે છે ત્યારે એ આંખનું જે દેખવા દેખવાના કાર્યમાં પણ એક આંખ રૂપે ટકીને રહેવું. તો પછી આગલું બીજી પર્યાય ત્રીજી પર્યાયમાં એનું દેખવા દેખવાનું કાર્ય છે. આ દ્રષ્ટાંત છે સમજવા માટે. પણ એના ઉપરથી કે ખાલી આંખથી દેખાય છે એટલે શું ખબર પડી? કે આંખેથી દેખવાનું કાર્ય ચાલે છે એનાથી એ કે આંખ જે છે એ આખા શરીર સાથે અભેદ છે. કારણ કે છૂટી કરીને અહીંયા મૂકી હોય તો નથી દેખાતું. તો એવી રીતે જયારે જ્ઞાનનું જાણવા રૂપ પરિણમન થાય છે ત્યારે એ સિદ્ધ થાય છે કે જ્ઞાન આત્મા સાથે અભેદ છે, ત્યારે તો આ જાણવા રૂપ પરિણમન થાય છે. એટલે જ્ઞાન આખા આત્મામાં સર્વત્ર વ્યાપેલું છે અને વ્યાપીને જાણવાનું કાર્ય કરે છે. વ્યાપીને જાણવાનું કાર્ય કરે છે. અને એટલા માટે ભલે જાણવાનું કાર્ય જ્ઞાનનું છે, પણ એમ ન કહ્યું કે જ્ઞાન જાણે છે, કહ્યું એમ કે આત્મા જાણે છે. વ્યાપેલું છે દ્રવ્યમાં એટલા માટે. ચૈતન્ય સ્વભાવને અનુભવતા જ આ ચૈતન્ય સ્વભાવ એ પોતાનું સ્વરૂપ અનુભવતા તે આ બધામાં પછી હવે પ્રત્યેક જ્ઞેયમાં પણ ન તો જ્ઞેયને જાણનારું જ્ઞાન, જાણનાર જ્ઞાન એમ નહીં, પણ જ્ઞાન માત્ર કેતા, આ જ્ઞાન માત્ર કેતા એનો ત્રિકાળ સ્વભાવ, અને જ્ઞાન માત્ર કેતા અનંત ગુણોના ભેદોમાં વ્યાપેલું. આમાં કોઈ બળજબરી નહીં, કોઈ ફોર્સ નહીં, કોઈ નહીં. બસ શું કરવાનું આ જ્ઞાનને જાણવા માટે અનુભવવા માટે? તો કંઈ નહીં, એટલી સમજણ જે અંદરમાંથી આવે છે અને આ સ્વભાવની જેટલી મહિમા આવે છે આટલું જ તે પુરુષાર્થ છે. કારણ કે મહિમા આવી હોય તો ઉપયોગ એમાં જાય જ તે પછી. એટલે નિરંતર પછી આપણને આ સ્વરૂપની જાગૃતિ વધશે, પ્રયોગથી પછી આ રીતે ઘટિત કરવું. જ્ઞાનનું સત્તા સ્વરૂપ, જ્ઞાનનું હાજર. જેમ આ એક વ્યક્તિને જ્ઞાનની પર્યાયમાં જાણ્યો, જાણ્યા તે વ્યક્તિને જાણીને હવે જે ભાવ થઈ રહ્યા છે તો પછી કે ભાઈ એને જાણ, આ મારા નજરની સામે ન આવવું જોઈએ. પણ નજરની સામે આવે છે તો જ્ઞેયોનો જ્ઞાનમાં પ્રવેશ નથી, જ્ઞાનનું જાણવારૂપ પરિણમન અટકતું નથી, જાણવારૂપ પરિણમન નિરંતર થયા કરે છે. નિરંતર થતા જાણવારૂપ પરિણમનમાં પણ જે ટકી રહેનારો જે ધ્રુવ સ્વભાવ છે, એ ટકી રહેનારો જે ચૈતન્ય જ્ઞાન સ્વભાવ છે, એ જ મારું પોતાનું સ્વરૂપ છે. એમ કરતા કરતા અલગ અલગ રીતે આ સ્વરૂપનો વિચાર, તત્વ વિચાર ને ચિંતન ચાલે છે. એ જ્ઞાન જે છે એ પોતે પોતાને પણ જાણનારું છે અને પરને પણ જાણનારું છે. હા, અને એ અનુભૂતિના કાળે જાણનારું છે.
એમ નહીં કે શક્તિમાં પડ્યું છે, અનુભૂતિના કાળે એ સ્વને જાણે ત્યારે પર નહી જાણે,
સ્વને જાણે ત્યારે જ પર,
એક જ સમયમાં
પર જાણે.
તો એ જે અનુભૂતિના કાળે પરને જાણે તો બે ને જાણે સ્વપરને કે એક સ્વને જ જાણે? જો સ્વને જ જાણે અને પરને ન જાણે તો બહુ સૂક્ષ્મ અને બહુ ઊંડું રહસ્ય છે એની પાછળ. અને આના ઉપરથી અનુભૂતિનું સ્વરૂપ એટલું ક્રિસ્ટલ ક્લિયર થઈ જશે કે જ્ઞાન જો છે અનુભૂતિના કાળે સ્વને જ જાણે તો સ્વ એટલે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા, એ ત્રિકાળી કે ક્ષણિક. જે સ્વ કયો સ્વને જાણે તો એ ત્રિકાળી કે ક્ષણિક ત્રિકાળી. હવે પર્યાયમાં જે આનંદ વ્યક્ત થયો અનુભવ ત્રિકાળીનો થાય ત્યારે, તો આનંદ જે વ્યક્ત થયો એ વ્યક્ત થયેલો આનંદ જણાયો? તો એ વ્યક્ત થયેલો આનંદ જે છે એ અનિત્ય છે કે નિત્ય છે? એ વ્યક્ત થયેલો પ્રગટ થયો ને આનંદ પર્યાયમાં, એક સમયની અતિન્દ્રિય જે અસુખ પ્રગટ થયું, અનુભૂતિની પર્યાય પ્રગટ થઈ, એ તો અનિત્ય છે, એક સમયની છે. અને એ જ્ઞાનમાં જણાય કે નહીં? એ જણાય. તો પછી એ જ્ઞાનમાં જણાય તો પછી એકલું ત્રિકાળીને તો સ્વ કહેતા હતા, તો પછી શું એ સ્વ છે એ પર્યાય? તો એ અનુભૂતિના કાળે જે અનુભવ થઈ રહેલી સુખના વેદનરૂપ જે પર્યાય છે એ જ્ઞાનની પર્યાયમાં એ પણ જણાય છે, અને એ સ્વ નથી એ પર છે. એટલે અનુભૂતિના કાળે સ્વ ને પર બે જણાય છે. આ બહુ ઊંડી વાત છે, બહુ ઊંડી સમજાશે. આ છે ને બહુ ઊંડું છે, સમજો.
એ તો ભળી જાય છે,
પણ પર્યાય દ્રવ્યમાં ભળી જાય છે, દ્રવ્યમાં ભળી ગઈ, પણ દ્રવ્યમાં ભળી, પણ આનંદ ને જાણ્યો કોણે? જે પ્રગટ થયો એ પર્યાય, જે પ્રગટ થયો તો આનંદ એમાં થોડી ભળી હતી, ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મામાં પર્યાય ભળી, પણ પ્રગટ થયેલા આનંદમાં કોણ ભળ્યું હતું?
પ્રગટ કર્યો ને,
પણ પ્રગટ થયો પણ ખબર પડી, અનુભૂતિ થયા પછી કહ્યું ને કે આનંદના સાગર ઉછળતા હતા, આવું કોણે જાણ્યું હતું ત્યારે? તો એ ત્રિકાળીને જાણતી હતી જ્ઞાનની પર્યાય કે પ્રગટ થયેલા આનંદને જાણતી હતી? તો એનો ભાવ બહુ ઊંડો છે કે એ સમયે આને એ રીતે સમજશું ને એટલું સ્વરૂપ ક્લિયર થશે, પછી દરેક સમયે જાગૃતિ રહેશે કે સૂર્ય જે છે એ સૂર્યનો પ્રકાશ છે, એ ખુરશીને પ્રકાશિત કરે છે. હવે સૂર્યનો પ્રકાશ જ્યારે ખુરશીને પ્રકાશિત કરે છે અને એ સમયે એ જ સૂર્યનો પ્રકાશ સૂર્યને પણ પ્રકાશિત કરે છે એક સમયમાં, પણ જ્યારે આપણે એમ કહીએ છીએ કે ખુરશીને પ્રકાશિત કરે છે ત્યારે આપણી નજર એના તરફ જતી નથી, દ્રષ્ટિ ક્યાં નથી જતી? ક્યાં નથી જતી? કે એ પ્રકાશે સૂર્યને પણ પ્રકાશિત કર્યો છે. અને એવી રીતે જ્યારે આપણે એમ કહીએ છીએ કે સૂર્યનો પ્રકાશ સૂર્યને પ્રકાશિત કરે છે ત્યારે એ સમયે પ્રકાશ ખુરશીને પ્રકાશિત કરે છે કે નહીં? કરે છે, પણ દ્રષ્ટિ એના ઉપર છે, સૂર્ય ઉપર. તો એવી રીતે જ્ઞાનની પર્યાય ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માને જાણે ત્યારે પર્યાયમાં પ્રગટ થયેલા આનંદને પણ જાણે છે, પણ દ્રષ્ટિમાં હોય છે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા એટલે આના ઉપર દ્રષ્ટિ જતી નથી, પણ જ્ઞાનમાં જણાય છે, એનું પ્રકાશિત થવાનું કામ તો ચાલુ જ છે પાછું.
પણ અનુભૂતિમાં એ આનંદ ને વેચે છે, કહેતો નથી પણ વેચે છે. તો આનંદ
અનુભૂતિમાં આનંદ, પણ કયો આનંદ? અનુભૂતિમાં એ પર્યાયમાં પ્રગટ થયેલા આનંદ નહીં, આનંદ મૂર્તિને, એટલે આનંદ મૂર્તિ ભગવાન આત્મા, અને આ તો વ્યક્ત થયેલો આનંદ છે પાછો પર્યાયમાં. અને એ તો પછી એ વખતે અનુભૂતિના કાળે આવા આનંદના સાગર ઉછળતા હતા, હવે નથી ઉછળતા. પાછું એ બહાર આવ્યા પછી લખતી વખતે નથી ઉછળતા, એ અનુભૂતિના કાળે ઉછળતા હતા. તો જ્ઞાનની પર્યાય એને જાણ્યો છે પાછું ઉછળતા આનંદને પણ, નહીં તો નિર્ણય કેવી રીતે થયો કે આવો ઉછળતો તો આનંદ? પણ જ્ઞાન એ વખતે એને જાણે છે અને જ્ઞાન એને પ્રકાશિત કરે છે ઉછળતા આનંદને, અને જ્ઞાન ત્રિકાળીને પણ પ્રકાશિત કરે છે, પણ દ્રષ્ટિ ત્રિકાળી ઉપર હોવાથી આ દ્રષ્ટિમાં આવતું નથી.
ખાસ
દ્રષ્ટિ, જ્ઞાન નો નિષેધ નથી કરવાનો. સૂર્ય જયારે સૂર્યનો પ્રકાશ જયારે સૂર્યને પ્રકાશિત કરે છે ત્યારે ખુરશીને પ્રકાશિત નથી કરતો એમ નથી કહેવાનું. વાત એ છે કે સૂર્યની રૂચિના કારણે દ્રષ્ટિ સૂર્ય પર ટકેલી રહી છે, ખુરશી પર દ્રષ્ટિ હોતી નથી. અને જેવી રીતે આ સ્વભાવની વાત છે, બહુ અનુભૂતિ ના કાળે એટલે એકલું આજ સુધી એમ જ માન્યું હતું કે આત્મા તે સ્વ અને જગતના પદાર્થો તે પર, અને જગતના પદાર્થોને અનુભૂતિના કાળે જાણતો નથી એટલે પરને જાણતો નથી. પણ આ પર પ્રકાશક બે પ્રકારથી છે, એક તો આ રૂપે પણ છે, પદાર્થોને જાણે તોય પરને જાણ્યું, અને પોતાની એક સમયની પર્યાયને જાણે તોય પરને જાણ્યું. એટલે આનંદ પણ આવશે એ વખતે, આનંદ જણાશે પણ, પણ એ સમયે દ્રષ્ટિ માત્ર કાળી ગુરુ ભગવાન આત્મા.
કેવળ જ્ઞાન, કેવળ જ્ઞાન ત્રણ લોકને ચાલે છે, પણ એ વખતે
બસ
એ તો ઉત્તમ
દ્રષ્ટિમાં તો ત્રિકાળી ગુરુ ભગવાન આત્મા છે,
ઉત્તમ મસ્ત હોય છે.
એવી રીતે તેમ જેમ આખું લોકાલોક જણાય છે, અહીંયા પોતાની અનુભવ વાળી પર્યાય જણાય છે. પણ બંને જે છે એ આખું જગત હોય કે પોતાની અનુભવ વાળી પર્યાય હોય, ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા માટે બે પર છે.
અનુભવ કરે ત્યારે પણ દ્રષ્ટિ તો
ત્રિકાળી ઉપર જ
છે.
અને ખાસ વાત એ છે કે અનુભવ તો ન રહ્યો પછી, પણ દ્રષ્ટિમાં તો ત્રિકાળી ધ્રુવ પછી પણ રહ્યો. અને એવી જ રીતે જેવી રીતે સૂર્યનો પ્રકાશ સૂર્યને પ્રકાશિત કરે ત્યારે સૂર્ય ઉપર એવી દ્રષ્ટિ લાગેલી છે, ત્યારે સૂર્યનો પ્રકાશ ખુરશીને પ્રકાશિત કરે છે પણ ત્યાં દ્રષ્ટિ જતી નથી, કારણ કે દ્રષ્ટિ ક્યાં છે. એવી રીતે સૂર્યનો પ્રકાશ જયારે ખુરશીને પ્રકાશિત કરે ત્યારે સૂર્ય પણ પ્રકાશિત થઈ રહ્યો છે, પણ દ્રષ્ટિ ખુરશી પર હોવાથી સૂર્ય દ્રષ્ટિમાં આવતો નથી. એવી રીતે અજ્ઞાની જીવોને પણ જગતના પદાર્થો જયારે પ્રકાશિત થાય છે જ્ઞાનમાં, ત્યારે ત્રિકાળી ધ્રુવ પણ પ્રકાશિત તો થઈ રહ્યો છે, પણ દ્રષ્ટિમાં એને જગતના પદાર્થો હોવાથી ભગવાન આત્મા દ્રષ્ટિમાં આવતો નથી. એટલા માટે કહ્યું આ બાળ ગોપાળ સર્વને અનુભવમાં આવી રહ્યો છે, એનો ભાવ આ છે.
એ તો તમે કહ્યું છે કે શુદ્ધતા અને અશુદ્ધતા એ વખતે પણ જ્ઞાન તો
પ્રકાશે, અને બંને એકબીજાના વિરોધી નથી. એ પણ બતાવનારું છે, શુદ્ધ અશુદ્ધતાને બતાવવા વાળી આ શુદ્ધતા છે. એટલા માટે એ અશુદ્ધતાને બતાવવા વાળી એ શુદ્ધતા છે.
દ્રષ્ટિ શુદ્ધતા પર જ છે, અશુદ્ધતા પર નથી, અને શુદ્ધતા જેમાંથી પ્રગટ છે એના પર જ દ્રષ્ટિ છે.
એટલે એક ક્ષણ માટે પણ ત્યાં બહારના સંયોગોથી અનિત્યતાને લઈને એક ક્ષણ માટે પણ ત્યાં નિરાશા નથી આવતી. અરે જો ને શું કરવું,
અધૂરાપણું છે, આ યોગ નથી, આ સંયોગ નથી, પંચમ કાળ છે, સદગુરુ નો યોગ નથી, ભગવાનની વાણી નથી, કઈ નહીં, હું પરિપૂર્ણ છું. અને અહંકાર નથી, હું પરિપૂર્ણ છું, જગતના પ્રત્યેક આત્મા પરમાત્મા છે, એટલે બધામાં એવી પરિપૂર્ણતા દેખે છે. હવે અંતે તો એક જ છે કે તમને જયારે બાએ દેખ્યા કે જો આ શેઠાણી આવ્યા અને શેઠાણી દેખે કે આ બાઈ આ છે, તો બંનેની દ્રષ્ટિમાં તો એક જ વાત રહી ગઈ ને કે બંને પર્યાય દ્રષ્ટિ દેખે. તો ધર્મ તો ત્યાંથી શરૂ થયો કે પરમાત્મા સિવાય બીજું કઈ ન દેખે. હવે રુચિ અનુસાર છે, જેવી રુચિ હોય છે કે આ જગત જણાય છે, જગત જણાય છે, જગત જણાય છે, જગત જણાય છે, તો એ જગતનો જ અનુભવ કરે છે. અને આ પોતે હું ભગવાન આત્મા જ જણાઈ રહ્યો છું, આ પોતે જ પ્રકાશિત થઈ રહ્યો છું, પોતે પ્રકાશિત થઈ રહ્યો છું. તો પર પ્રકાશિત થતું નતું કે થતું હતું? થતું હતું, પણ જેમ અનાદિથી સ્વ પ્રકાશિત થતું નથી એવું જોર જેમ આવ્યું હતું ને, અને પર જ પ્રકાશિત થઈ રહ્યું છે, તો એટલું જોર હવે પૂરી થાય કે સ્વ જ પ્રકાશિત થઈ રહ્યો છે, પર આમાં ક્યાંય છે જ નહીં, તો હવે સ્વનો જ અનુભવ થાય છે. જોર એનું અનાદિથી પર ઉપરનું જ હતું, અને સ્વનું તો પ્રકાશિત થતો તો સ્વ, પણ સ્વ પ્રકાશિત થતું હોવા છતાં તે જોર ન હોવાથી એને એ અનુભવમાં જ ન આવ્યું. તો એવી રીતે કે સ્વ જ અનુભવમાં આવી રહ્યું છે, સ્વ જ પ્રકાશિત થઈ રહ્યું છે, એટલું જયારે વારંવાર ચિંતન મનનમાં એ જોર આવે તો પછી પર અનુભવમાં નથી આવતું, માત્ર સ્વ અનુભવમાં આવે. એક સમયમાં બે વસ્તુ જણાય છે, જ્યારે અત્યારની ભૂમિકામાં હવે આપણે જોઈએ કે સ્વ પર પ્રકાશિત થઈ રહ્યું છે, એટલે કે આ ભગવાન આત્મા જણાઈ રહ્યો છે, હું ભગવાન આત્મા જણાઈ રહ્યો છું, અને અને આ જગત જે છે એ જગતના પદાર્થોમાં રાગ અને દ્વેષના ભાવો પણ જણાઈ રહ્યા છે પરમાં. તો જેવા રાગ અને દ્વેષના ભાવ જણાય, જે વ્યક્તિના લક્ષે રાગ દ્વેષ થાય છે અજ્ઞાની, ત્યાં પહેલા તે પ્રયાસ કરે છે કે આ રાગ દ્વેષ કેમ ઘટી ગયા, રાગ દ્વેષ કેમ છૂટે, રાગ દ્વેષથી કેમ નિવૃત્ત થાવ, એ રીતે વિચાર કરે છે. અને જ્ઞાની કે છે કે
રાગ નો ભાવ જેવો ઉત્પન્ન થયો એ ક્ષણે જાગૃતિ, કે અશુદ્ધતાના બળ પર અશુદ્ધતાનું જ્ઞાન થયું, હું શુદ્ધ છું, આ હું શુદ્ધ છું. તો જેવું જોર ત્યાં શુદ્ધતાનું આવ્યું કે ત્યાં દ્રષ્ટિ શુદ્ધતા પર ગઈ, તો એ જે વ્યક્તિ પર થયો તો ભાવ એ વ્યક્તિ દ્રષ્ટિમાં ન આવે, અને એ વ્યક્તિ જ્યાં સુધી દ્રષ્ટિમાં આવે છે ત્યાં સુધી ભાવ થાય છે. એ દ્રષ્ટિમાં ન આવીને સ્વ ભગવાન આત્મા દ્રષ્ટિમાં આવે છે તો ભાવ પણ થતો નથી. તો એ રાગાદી ભાવને જડ મૂળથી દૂર થાય એનો આ ઉપાય છે, ઉપયોગ. નાના છોકરાની જેમ વાત કરી ને, કે જો છોકરા એ કીડી મરી ગઈ, જો પડી જાય તો કીડી મરી ગઈ, આ કીડી મરી ગઈ એનો આભા ડાયવર્ટ.
જેના પર રાખશે ત્યાં દ્રષ્ટિ જ નથી.
એને એ બતાવે છે કે તને જે વાગ્યું છે તો કઈ નથી વાગ્યું, તું કઈ મરી થોડો ગયો, એ તો મરી ગઈ, તું તો બચી ગયો ને, બસ તું બચી, તો મરી ગઈ, તું તો બચી ગયો ને, બસ તો પછી દુખી નહીં થા. એટલે એ કે રાગ નો ભાવ તો ક્ષણે ક્ષણે મરે છે, જો રાગ મરી ગયો, જો રાગ મરી ગયો, પણ એ બતાવે છે કે તમે બચી જા, એટલે નિરાશ નહીં થાવ, દુખી નહીં થાવ. એ રાગ મરે છે, જો રાગ મરી ગયો, એવું થાય જ છે ને. બધા સગા સંબંધી મિત્રો બધાના જે રાગ ના ભાવો જે હોય છે ને, કોઈ એવા એવા ટકી રહેતા નથી. ભલે આખી જિંદગી તમે પછી એક સરખું, એ સમય કરતા તો બધું બદલાય ને, પછી આટલી મિત્ર તમે એકબીજા વગર તમે બહાર ના જતા હોય, એટલા મિત્ર રહ્યા પછી એમ લાગે જવા દો ને, હવે ક્યાં ડિપેન્ડન્ટ પરાધીન થઈને રહેવું, એનું કરે આપણે આપણું કરીએ. એક સાથે ટેક્સીમાં ગાડીમાં મંદિરે જતા હોય, પણ હવે એમની જાતે આપણે આપણી જાતે, કોણ કોના માટે રાહ જોવે. એટલે એ પ્રકારના ભાવો ટકતા જ નથી હંમેશા, અને એ ન ટકે તો એમાં ભાવ ઓછો થઈ ગયો તો સંસાર કેટલો આવો એમ નહીં. આ સ્વરૂપ છે, આ વસ્તુની વ્યવસ્થામાં આ સ્વરૂપ છે, એ ભાવો આવા જ પ્રકારે પલટાય,
ટકતા જ નથી.
જો રાગ મરી ગયો તો તો યાદ રાખવાનું, હું ટકીને દે. જ્ઞાન માત્ર એ ભાવ પાછો, જ્ઞાન માત્ર નો એ આવે. જયારે પેલા તો વિશેષ પર્યાય થી આ સામાન્ય પર્યાય વચ્ચેનો ભેદ જાણ્યો ને, તો વિશેષ પર્યાયમાં આ ક્રોધ માન માયા લોભ, તો એવી રીતે આ વિકારના ભાવ છે, રાગ દ્વેષના ભાવ છે, એ ભાવોના કાળે ત્યાં તરત જ એવી જાગૃતિ વર્તી, કે આ જ્ઞાન જે છે એ જ્ઞાન એ પ્રદેશ પર નથી, અલગ પ્રદેશ પર છે, એ જ્ઞાનનું જ્ઞેય થયું છે, અને આ તો જાણનારું થયું છે, ને જાણવામાં આવી રહેલું જ્ઞેય થયું છે. એટલા માટે તરત જ પેલા જે તન્મયતા થતી હતી કે આ ભાવ મારો, મને આ ભાવ થયા, મને આ ભાવ થયા, એટલે ત્યાં તમારું કે જોર એના ઉપર ન હોય કે મને આ ભાવ થયા, મને આ ભાવ થયા. એ ભાવ તમને એટલા દૂરના પછી એવા દૂરના લાગે છે કે સુમેરુ પર્વત જેવા દૂરના લાગતા હોય. હમણાં આની ચર્ચા કરી તો કોઈ રસ પડતો હતો કે ભાઈ આ બધા પર્વત ને પહાડ હોય આપણે શું લાગે વળગે, એવું લાગવું જોઈએ આ દીકરાનો રાગ જે છે ભાઈ આ રાગમાં મારે કઈ લાગે વળગે નહીં, આ ચેપ્ટર લેવા જેવું નથી. એવું આ ભાવ આવવો જોઈએ કે
આમાં સાંભળું તો સૂત્ર છો
બધી
અમુક વાત તો તમારે પાછું અધ્યાત્મ
ઘટિત થાય છે અને આમાં આમ નથી થતું પણ આપણે લઈએ તો એ રીતે મૂળ વસ્તુ
આપણે
ત્રણ લોકમાં ચૈતન્ય લોક છે પણ ખાસ આનું રહસ્ય એ કહ્યું કે એ જેના પ્રત્યેના રાગના ભાવ છે એટલા દૂર ના લાગે એમ. પરિવારના ઘરના ઘર તો દૂરનું ઠીક પણ આગળ છે કે ઘર પ્રત્યેનો રાગનો વિકલ્પ પણ આમાં મારામાં ક્યાંય નહીં એવી શુદ્ધતાનું જોર રાખીને હવે ડગલા માણજો એક એક શુદ્ધતાના લક્ષ્ય તે શુદ્ધ 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 જેમ એ શુદ્ધતાના જોરે આ સતત વિચાર ચાલતો જાય શુદ્ધ છું શુદ્ધ છું અને શુદ્ધતા વખતે કઈ કઈ રીતે ભાવ એનો અંદરથી કેવી રીતે આવે શુદ્ધ છું એનો ભાવ શું તો શુદ્ધ છું એનો ભાવ એ કે જે આ ચૈતન્યપણું છે એ ચૈતન્યપણામાં રાગના વિકલ્પનો પ્રવેશ નથી થયો તેથી એ ચૈતન્ય શુદ્ધનો શુદ્ધ છે અને એ ચૈતન્ય એ જ હું છું તેથી હું શુદ્ધ છું આ હું શુદ્ધ છું નો ભાવ થયો. સ્વભાવની નજીક જેને અનુભવ થશે ત્યારે સમજાશે. એના પેલા તો શાસ્ત્રોમાં તો એમ લાગશે કે ભાઈ આ એ જગ્યા ઉપર આત્મા છે ને ત્યાં જ જ્ઞાન છે ને ત્યાં જ રાગ છે ને ત્યાં જ શરીર છે બધું અહીંયા જ છે પણ અનુભવમાં પછી એ ત્યાં નથી એટલા માટે સ્વભાવથી અનુભવ થયો છે ને એટલે પેલી સંયોગો અને સંયોગી ભાવોની વાત હતી અને આ ત્રિકાળ સ્વભાવની વાત છે અને ત્રિકાળ સ્વભાવમાં પછી ત્યાં કઈ નથી. કારણ કે જો જ્ઞાનને શું કામ કર્યું કે રાગની પર્યાય જે છે એ જ્ઞાનમાં જણાય અને એના જ કારણે જો આ ચૈતન્યપણું અશુદ્ધ થઈ જાય તો સૌથી વધારે અશુદ્ધતા કોનામાં માનવી પડે કેવળી ભગવાનમાં. કારણ કે લોકાલોકના બધા જીવોના રાગ કેવળ જ્ઞાનની પર્યાયમાં જણાય છે પણ ત્યાં જેવી રીતે લોકાલોકના રાગ જાણીને પણ ચૈતન્ય ભગવાન આત્મામાં રાગ મળતો નથી તો આ રાગ આ ચૈતન્યમાં કેવી રીતે ભળે એ જાગૃતિ એટલે આ રાગની અશુદ્ધતા મારામાં નથી હું માત્ર ચૈતન્ય એ શુદ્ધતા છે. એના બળ પર તો એક દ્રઢતા આવે કે કેમ હું શુદ્ધ રહ્યો રાગને જાણીને પણ કારણ કે અશુદ્ધતા થાય તો પછી કેવડી ભગવાન ને થઈ જાય, એટલે તો કહ્યું ને. એટલા માટે જ્ઞેય કૃત મલિનતા નો જ્ઞાન માં પ્રવેશ નથી, એટલે મિશ્રણ પણ નથી, જ્ઞેય જ્ઞાયક શંકર દોષ નથી.
Thank you.